આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએનએસસી સુધારાઓ અને શાંતિ જાળવણી કામગીરીને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.6% રહેવાનો આર્થિક સહકાર અને વિકાસ સંગઠનનો અંદાજ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સામુદ્ર ધુની ખોલવા આપેલી સમયમર્યાદા 6 એપ્રિલ સુધી લંબાવી. અયોધ્યામાં આજે રામલલ્લાના સૂર્ય સ્નાન સાથે રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. અને ખેલો ઇન્ડિયા આદિજાતિ રમતોત્સવમાં આજે સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, હોકી, ફૂટબોલ અને કુસ્તી સ્પર્ધા. સમાચાર વિગતવાર. G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી સુધારાઓ, શાંતિ જાળવણી કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને માનવતાવાદી પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બેઠક ફ્રાન્સના અબે ડેસ વોક્સ ડી સેરને ખાતે યોજાઈ રહી છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે બેઠકમાં વૈશ્વિક વહીવટમાં સુધારા અને ઉર્જા પડકારો, ખાતર પુરવઠો અને ખાદ્ય સુરક્ષા અંગે ગ્લોબલ સાઉથની ચિંતાઓ વ્યક્ત કરી. શ્રી જયશંકર G7 વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ફ્રાન્સના 2 દિવસના પ્રવાસે છે. આર્થિક સહકાર અને વિકાસ સંગઠન OECDએ વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.6% રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે વર્ષ 2026-27 માટે 6.1% અને 2027-28 માટે 6.4% વૃદ્ધિદરે અર્થવ્યવસ્થા ગતિ કરશે. OECDના વચગાળાના આર્થિક દૃષ્ટિકોણ અહેવાલમાં જણાવાયું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને અસર કરી રહ્યું છે, જેને કારણે માંગ પર અસર પડી છે અને ફુગાવાના દબાણમાં વધારો થઈ રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ચીનનો વિકાસ દર 2025માં 5.0%થી ઘટીને 2026માં 4.4% અને 2027માં 4.3% થવાની ધારણા છે. સરકારે જણાવ્યું છે કે ભારત પાસે કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે અને કાચા તેલનો ખાસ વ્યૂહાત્મક જથ્થા સહિત વાસ્તવિક જથ્થો લગભગ 60 દિવસનો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે ભારતમાં પેટ્રોલિયમ અને એલપીજી પુરવઠાની સ્થિતિ સંપૂર્ણપણે સલામત અને નિયંત્રણમાં છે. સાંભળીએ એક અહેવાલ.
पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा कि देश भर में एलपीजी की कोई कमी नहीं है. घरेलू रिफाइनरी उत्पादन में 40% की वृद्धि हुई है. मंत्रालय ने बताया कि लगभग 1 महीने की आपूर्ति पूरी तरह सुनिश्चित है और अतिरिक्त खरीद को लगातार अंतिम रूप दिया जा रहा है. मंत्रालय के अनुसार तेल कंपनियां प्रतिदिन 50 लाख से अधिक सिलेंडर सफलतापूर्वक वितरित कर रही हैं. जमाखोरी या कालाबाजारी से बचने के लिए राज्य सरकारों से परामर्श करके वाणिज्यिक सिलेंडरों का आवंटन भी बढ़ाकर 50% कर दिया गया है. मंत्रालय ने बताया कि घरेलू उत्पादन के अतिरिक्त अमेरिका, रूस, ऑस्ट्रेलिया और अन्य देशों से 800,000 मीट्रिक टन एलपीजी कार्गो पहले से ही सुरक्षित है. दीपेंद्र कुमार के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
આસામમાં વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે 67 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતા કુલ 722 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પુડુચેરીમાં પણ ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ વેગ પકડી રહી છે. ગઈકાલે 71 ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ 294 ઉમેદવારો મેદાનમાં છે. દરમિયાન કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી ગઈકાલે રાત્રે પ્રકાશિત કરવામાં આવી. અંતિમ મતદાર યાદી મુજબ કેરળમાં કુલ 2,71,42,000થી વધુ મતદારોના નામ સામેલ છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ દરમિયાન રોકડ, માદક દ્રવ્યો, કિંમતી ધાતુઓ અને મફત વસ્તુઓ સહિત 400 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. પંચે જણાવ્યું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,100થી વધુ ફ્લાઇંગ સ્વોર્ડ અને 5,200થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી RSPના નેતા બાલેન્દ્ર શાહ આજે નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સ્થાનિક સમય મુજબ બપોરે 12:34 કાઠમંડુના શીતલ નિવાસ સ્થિત રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે યોજાશે. બાલેન્દ્ર શાહને ગઈકાલે RSPના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સામુદ્ર ધુની ખોલવા આપેલી સમયમર્યાદા 6 એપ્રિલ સુધી લંબાવી છે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે અમેરિકા ઈરાનના ઉર્જા પ્લાન્ટ પર બોમ્બમારો કરવાનું ટાળશે. આ દરમિયાન હજારો અમેરિકી સૈનિકો આ ક્ષેત્રની નજીક પહોંચ્યા છે, તો ઇઝરાયેલે ઈરાન સમર્થિત હિઝબુલ્લા સામે લડવા દક્ષિણ લેબનોનમાં વધુ સૈનિકોને મોકલ્યા છે. બીજી તરફ ઈરાનની રાજધાની અને અન્ય શહેરોમાં ભારે હુમલાના અહેવાલો મળ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષના વિશ્વ માટે ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની તુલના કોવિડ રોગચાળા સાથે કરી, જેણે વૈશ્વિક સ્તરે જીવનને અસર કરી અને વિકાસને ધીમો પાડ્યો હતો. એક કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી પુતિને જણાવ્યું કે ઈરાન પર અમેરિકા ઇઝરાયેલના સંયુક્ત હુમલાથી સંઘર્ષમાં વધારો થયો છે અને ઉદ્યોગોને જોખમમાં મુકાયા છે. આનાથી આગળ શું પરિણામો આવશે તે કહી શકાય તેમ નથી. સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે અબુધાબીમાં એક ભારતીય નાગરિકના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું કે આ મૃત્યુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કાટમાળ પડવાને કારણે થયું હોવાના અહેવાલ છે. ઉત્તરપ્રદેશમાં રામનવમીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાને સૂર્ય સ્નાન કરાશે. દૂરદર્શન દ્વારા આ અનુષ્ઠાનનું જીવંત પ્રસારણ કરાશે. સાંભળીએ એક અહેવાલ.
પ્રગટ કૃપાલા દીન દયાલા.
ભગવાન રામ કે જન્મદિન કે ઉપલક્ષ મેં અયોધ્યા કે 5,000 સે અધિક મંદિરો કો ભવ્ય રૂપ સે સજાયા ગયા હૈ. શ્રી રામ જન્મભૂમિ મંદિર મેં સુબહ ભગવાન રામ કે અભિષેક કે બાદ ઠીક દોપહર 12 બજે ગર્ભગૃહ મેં સૂર્ય તિલક હોગા, જબ સૂર્ય કી કિરણે લગભગ 4 મિનટ તક રામલલા કે માથે પર પડેંગી. યે એક દિવ્ય ઓર ઐતિહાસિક ક્ષણ હોગા. ઇસકે બાદ 56 ભોગ પ્રસાદ ચઢાએ જાયેંગે. આજ શામ ચિત્રકૂટ મેં મંદાકિની નદી કે કિનારે એક ઓર ભવ્ય આયોજન હોગા, જહાં રામનવમી કે ઉપલક્ષ में लगभग 22 लाख दिए जलाए जाएंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
ખેલો ઇન્ડિયા આદિજાતિ રમતોત્સવના આજે ત્રીજા દિવસે સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, હોકી, ફૂટબોલ અને કુસ્તી સ્પર્ધા યોજાશે. ગઈકાલે બીજા દિવસે છત્તીસગઢમાં સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, હોકી અને ફૂટબોલ સ્પર્ધા યોજાઈ. કર્ણાટકના તરવૈયા મણિકંતા અને ઓડિશાની અંજલી મુંડાએ 200 મીટર વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. વેઇટલિફ્ટિંગમાં આસામની મોનિકા સોનોવાલે 48 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક, જ્યારે મિઝોરમની ઇસાક માલસોમ તલુઆંગાએ 60 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો. મેડલ ટેલીમાં કર્ણાટક 8 સુવર્ણ, 3 રજત અને 1 કાંસ્યચંદ્રક સાથે ટોચના સ્થાને છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર વાંચી રહ્યા છે રીટા દવે.
ઈરાને ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇરાક માટે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો મૂકવાના મહત્વના નિર્ણયને તેમજ ભારતમાં ઓઇલ ગેસના પુરવઠા અંગેના સમાચારોને આજના મુખ્ય અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશ લખે છે, ઈરાને ભારત માટે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો મૂક્યો. ગુજરાત સમાચારે ટાંક્યું છે કે હોર્મુઝમાંથી ભારત સહિત 5 દેશોના જહાજોને ઈરાનની મંજૂરી. પેટ્રોલ ગેસની અછત માત્ર અફવા. 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે ઓઇલ ગેસની અફવા પર ધ્યાન ન આપો, ગભરાશો નહીં. ભારતમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજીનો 60 દિવસનો સ્ટોક. હોર્મુઝ બાદ મંદેબ સ્ટ્રેટ બંધ કરવા ઈરાનની ધમકી. આ સમાચારને ફૂલછાબે મુખ્ય મથાળા હેઠળ છાપ્યું છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએનએસસી સુધારાઓ અને શાંતિ જાળવણી કામગીરીને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વર્ષ 2025-26 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.6% રહેવાનો આર્થિક સહકાર અને વિકાસ સંગઠનનો અંદાજ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સામુદ્ર ધુની ખોલવા આપેલી સમયમર્યાદા 6 એપ્રિલ સુધી લંબાવી. અયોધ્યામાં આજે રામલલાના સૂર્ય સ્નાન સાથે રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. અને ખેલો ઇન્ડિયા આદિજાતિ રમતોત્સવમાં આજે સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, હોકી, ફૂટબોલ અને કુસ્તી સ્પર્ધા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.